તારીખ 18/4/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 342 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 268
પ્રશ્ન ચાલે છે. જ્ઞાન લક્ષણથી આત્માની ઓળખાણ કરવી કે જે ઓળખાણ થતાં આત્મામાં જે અનંત ગુણોની સંપત્તિ છે, જે દિવ્ય ગુણોની સંપત્તિ છે, એનો વિશ્વાસ આવે અને એનો સાક્ષાત્કાર થઈને એની પ્રતીતિ આવે, એનું ભાન ઉત્પન્ન થાય. આત્મા સ્વરૂપે પરમ સ્વરૂપે પરમાત્મા હોવાથી એ સાક્ષાત્કારને આત્મ સાક્ષાત્કારને પરમાત્માનો સાક્ષાત્કાર પણ કહેવામાં આવે છે. એનું કારણ શું? એ સાક્ષાત્કાર એક કાર્ય છે કે જેને એક કારણ પણ છે. કારણ વગર કોઈ કાર્ય બનતું નથી. જગતના તમામ પદાર્થોનું વિજ્ઞાન કારણ કાર્ય સાથે સંકળાયેલું છે અને કારણ વગર કોઈ કાર્યની ઉત્પત્તિ જ નથી. તો આત્મ સાક્ષાત્કાર એ પણ એક કાર્ય છે, તો એનું કોઈ એક કારણ હોવું જોઈએ, ચોક્કસ કારણ હોવું જોઈએ, સબળ કારણ હોવું જોઈએ, અનન્ય કારણ હોવું જોઈએ. એ કારણ છે એની ઓળખાણ કરવી, તે એનો નિશ્ચય થવો, તે એ નિશ્ચય કરવા સંબંધીનો પ્રશ્ન ઉઠાવ્યો છે અહીંયા કે આત્મા એક અતિન્દ્રિય પદાર્થ છે. અતિન્દ્રિય જ્ઞાનગોચર થાય એવો પદાર્થ છે અને આપણા સંસારી જીવોનું ઇન્દ્રિય જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાનમાં જ્ઞાનગોચર ન થાય, જ્ઞાનમાં ન જણાય એવો એ પદાર્થ છે અને તેથી ઇન્દ્રિય જ્ઞાન દ્વારા કોઈને આત્મ સાક્ષાત્કાર થતો નથી. એટલે અહીંયા એક વિટંબનાનો અનુભવ થાય છે કે આપણી પાસે ઇન્દ્રિય જ્ઞાન છે અને આત્મા અતિન્દ્રિય જ્ઞાનથી જણાય એવો છે. સાધન નથી કરવું શું? જે સાધનથી આત્મા જાણી શકાય એ સાધન આપણી પાસે છે નહીં, એનું શું કરવું? આ એક પ્રશ્ન અહીંયા ઉપસ્થિત થાય છે અને એ તત્વજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશ કરેલા બહુભાગ જીવોને આ પ્રશ્ન મૂંઝવે પણ છે કે આનું શું કરવું. ત્યારે એ વિષયના જે તજજ્ઞ છે, જ્ઞાનીઓ છે, એમણે પોતાના અનુભવથી એ વિષયમાં પણ કેવી રીતે કામ કરવું, કઈ વિધિથી કામ કરવું એ વાત સ્પષ્ટ કરી છે. બીજો પેરેગ્રાફ આપણે ચાલે છે 191માં પાને, એમાં આલંબનનો વિષય એમણે વારંવાર લીધો છે. આલંબનના વિષયમાં જીવનો મિથ્યા અભિપ્રાય, મિસકોન્સેપ્ટ એક હોય છે, એ દૂર કરવા માટે વારંવાર આલંબનની વાત કરે છે આ જગ્યાએ કે પહેલા તો તું પોતે નિરાલંબન જ છો. હું પદાર્થ એવો છો કે કોઈના આલંબનની તને જરૂર નથી. દરેક સંસારી જીવને ખોટો મિથ્યા જૂઠો અભિપ્રાય છે કે મને કોઈનો આધાર જોઈએ, આધાર વગર હું જીવી શકું નહીં, ટકી શકું નહીં, રહી શકું નહીં. ત્યારે જ્ઞાનીઓ અનુભવ કરીને એમ કહે છે કે તું તો નિરાલંબન પદાર્થ છો, કોઈના આધારની તારે જરૂર નથી. જો આકાશમાં સૂરજ ચંદ્ર તારા અને પૃથ્વી પણ નીચે પડી જતી નથી, આકાશમાં છે છે કે નહીં? કોઈના આધાર વિના અધર છે કે નહીં? એમ આ વિશ્વની અંદર તું પણ એક જેમ ગતિમાન પદાર્થો છે, સ્થિર નથી, એમ તું પણ એક ગતિમાન પદાર્થ છો, સ્થિર નથી. ગમે ત્યાં તારી ગતિ આ ગતિ થતી હોય, આ ભવથી બીજા ભવ, ભવ ભવાંતરમાં પણ કોઈના આધારથી તારું કામ થાય છે એવું છે નહીં. આત્મામાં અનંત શક્તિઓ છે, એમાં એક અસ્તિત્વ નામની પણ શક્તિ છે. હૈયાતિ ધરાવવી, આત્માની હૈયાતિને કોઈ મિટાવી શકે એવું જગતની અંદર બની શકતું નથી, કરી શકાતું નથી. ઓપરેશન કરીને કે એક્સિડન્ટ કરીને અંગ ઉપાંગ કપાઈ જાય તો પણ આત્મા કપાતો નથી, તો નાશ થવાનો તો સવાલ જ નથી. કપાતોય નથી તો નાશ થવાનો તો સવાલ નથી. અખંડિત છે, અખંડ પદાર્થ છે, ખંડિત પણ થતો નથી. એક અખંડ અભેદ પદાર્થ, અભેદ્ય પદાર્થ છે અને શાશ્વત અનાદિ અનંત પોતાની જીવત્વ શક્તિથી જીવતો રહે એવો પદાર્થ છે. મૃત્યુ જેનું નામ છે એ તો દેહનો વિયોગ છે અને જન્મ જેનું નામ છે એ દેહનો સંયોગ છે. જળ પરમાણુનો બનેલો પિંડ એવો જે દેહ, એનો સંયોગ અને વિયોગ થાય છે. અનેક પ્રકારના દેહો મળે છે, કર્મ અનુસાર એનો સંયોગ થાય છે, વિયોગ થાય છે, આયુષ પર્યંત સંયોગ રહે છે. લોકો એને જન્મ મરણ કહે છે, પણ ખરેખર આત્માનો કોઈ જન્મ મરણ થાય છે એવી પરિસ્થિતિ, એવી વસ્તુ સ્થિતિ છે જ નહીં. ક્ષેત્રથી એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે જાય છે, એક અવસ્થાથી બીજી અવસ્થાંતર પામે છે, એક રૂપથી બીજું રૂપાંતર પામે છે અને એ પદાર્થનો સ્વભાવ છે. અવસ્થાથી અવસ્થાંતર થવું, રૂપથી રૂપાંતર થવું એ પદાર્થનો સ્વભાવ છે. પરમાણુનો પણ એ સ્વભાવ છે અને આત્માનો પણ એ સ્વભાવ છે. એ જળ પદાર્થ છે, આ ચૈતન્ય પદાર્થ છે. એક પરમાણુનો પણ નાશ ન થાય એ તો આજનું સાયન્સ પણ સ્વીકારે છે કે એક પરમાણુને નવો ઉત્પન્ન ન કરી શકાય. એમ એ જગતમાંથી વિશ્વમાંથી કોઈ આત્માનો સર્વથા નાશ થાય કે નવો કોઈ આત્મા ઉત્પન્ન કરી શકાય એ પણ વસ્તુ સ્થિતિ નથી. અવસ્થાથી અવસ્થાંતર થાય છે, એટલી જ વાત છે. એટલે એમ કહે છે કે તું અનાદિ અનંત તારી જીવત્વ શક્તિથી જીવતો રહે એવો પદાર્થ છે. જીવવા માટે કોઈની જરૂર પડે એમ નથી. આયુષ, શ્વાસોશ્વાસ એ બધા પ્રાણ છે, ઇન્દ્રિય પ્રાણ છે, 10 પ્રાણ છે મનુષ્ય, પણ એ બધા પરમાણુના સંયોગ રૂપે છે. જીવના મૂળ પ્રાણ તો જ્ઞાન અને આનંદ પ્રાણ છે. સહજ આનંદ અને સહજ જ્ઞાન એ જ જીવના પ્રાણ છે અને એ પ્રાણથી જીવ જીવી રહ્યો છે. જીવત્વ શક્તિ છે એના એ પ્રાણ છે. ગતિ મને એક જગ્યાએથી બીજી જગ્યાએ જો ગતિ કરવી. આજે તમે અહીંયા છો, પાછા ઘડી પછી તમારા ઘરે જશો, તો તમે ચાલ્યા ને ગતિ કરીને. તમે સ્થિર પદાર્થ નથી, જેમ પરમાણુ સ્થિર પદાર્થ નથી, એ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતો ફરે છે એના વિજ્ઞાન અનુસાર. એમ જીવ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ સંસારમાં ફરે છે, ભ્રમણ કરે છે, એ પરિભ્રમણ જીવનું ચાલુ છે એમ કહેવું છે. અહીંયા વાત ચાલે છે કે જીવ છે એ નિરાલંબી પદાર્થ છે, કોઈનો અવલંબન આધાર મળે તો જીવે અને નહીતર ન જીવે એવું નથી. હવે કોન્સેપ્ટ સંસારમાં શું છે, અભિપ્રાય નિશ્ચય એવો છે જીવનો કે મને હવા, પાણી, ખોરાક, જે જીવન જરૂરિયાતની ચીજ છે એ મળે તો હું જીવું ને નહીતર હું ન જીવું. એ વાત શરીરના સંયોગ પૂરતી મર્યાદિત છે, પણ એ ચીજ મળે એટલે જીવે જ એવી કોઈ ગેરંટી નથી. ખરેખર જો એનાથી જીવ જીવતો હોત તો, અથવા એનાથી શરીરનો સંયોગ પણ ટકી જ રહેતો હોત તો રાજા મહારાજા શેઠ શ્રીમંતો કોઈ મરત જ નહીં, કેમ કે એને ત્યાં ભંડાર બધા ભર્યા છે. પણ ખરેખર એ કોઈ જીવતા રહેવા માટેના ખરેખર કારણો નથી. એનું કારણ આયુષ્ય પૂર્વકર્મ બાંધેલું છે એટલું જ છે. આયુષ્ય હોય ત્યાં સુધી જીવે એટલે શરીરનો સંયોગ રહે, આયુષ પૂરું થાય એટલે શરીર છૂટો પડી જાય, આત્મા છૂટો પડી જાય. આયુષ હોય તો કોઈ મારવા જાય તો મરે નહીં, અને પોતે આપઘાત કરવા જાય તો પણ મરે નહીં. અને આયુષ ન હોય તો લાલ બુંદી જેવું શરીર હોય, બગાસું ખાતા ખાતા દેહને આત્મા છૂટો પડી જાય, આટલી જ વાર લાગે. યુવાન ઉંમર હોય તો એટલે એનું કારણ તો આયુષ્ય કર્મ છે, બીજું કાંઈ નથી. માનગી બીજા ત્રીજા કારણો બધા કહેવાતા કારણો છે. કોમામાં 10-20 વર્ષો કાઢે છે માણસ, કોમામાં બેભાન અવસ્થામાં, આયુષ છે એટલે. એ એમ સમજાવે છે, એ એમ સાબિત કરે છે કે આત્મા પોતે નિરાલંબી પદાર્થ છે. પહેલા બીજું આલંબન લઈને કરવું પડશે એવું પણ નથી. ક્યાંથી શરૂ કરવું છે આપણે? જે મોટો પેરેગ્રાફ છે 191 પાને, એમાં નીચેથી 7મી લીટી ત્યાં સુધી આપણે ચાલ્યું છે. કાલે પહેલા બીજું આલંબન લઈને કરવું પડશે એવું પણ નથી. એટલે કોઈનું આલંબન મળશે તો જ મારું કામ થશે એ અભિપ્રાય નહીં હોવો જોઈએ. પહેલા બીજું આલંબન કરવું એવું પણ નથી, હા કોઈ આલંબન નથી એમ છે, અભિપ્રાય નથી. પછી પરિસ્થિતિવશ વિકલ્પ આવે બીજી વાત છે, પણ પરિસ્થિતિ એવી છે. કેમ કે કામ પોતે પોતાના આલંબને કરે છે. અહીંયા ટુ ધી પોઈન્ટ જે વાત છે એ એટલી જ છે કે જ્યારે કોઈ જીવ પોતાનું આત્મકાર્ય કરે છે, આત્મ સાક્ષાત્કાર કરે છે, ત્યારે એને આનંદમય, શાંતિમય નવું જીવન, નવું પરિણમન, નવું જીવન પ્રાપ્ત થાય છે. એ પહેલાં સંસારમાં ક્લેશમય જીવન, દુઃખમય જીવન છે. એ જીવન પલટો થાય છે. જીવ સુખ માટે નિરંતર પ્રયત્ન કરે છે, નિરંતર વિચારો કરે છે, હંમેશા 24 કલાક કેમ સુખ મળે એક જ જીવની વૃત્તિ રહે છે. ત્યારે જ્ઞાનીઓએ એનો સાચો ઉપાય શોધી અને આત્મ સાક્ષાત્કારમાં જે આત્મામાં રહેલી સુખ શાંતિને પરમાનંદ છે એનો અનુભવ કરાવ્યો. એ જે કાર્ય કરવું છે એ જીવ પોતાની તાકાતથી, પોતાની શક્તિથી, પોતાની મેળે કોઈનો આધાર લીધા વિના અને પોતાના સ્વરૂપનો આધાર લઈને કરે છે. જ્યારે પોતાનું કાર્ય સંપન્ન થાય છે ત્યારે જીવે કોનો આધાર લીધેલો છે? કે પોતાના સ્વરૂપનું અવલંબન લીધું છે, પોતાના સ્વરૂપનો આધાર લીધો છે, કોઈનો આધાર લીધો નથી અને લઈ શકાતો પણ નથી. હકીકત શું છે? હકીકત એ છે કે પોતે પોતાના અવલંબને કાર્ય કર્યું છે. જો એકાંતે એમ સ્વીકારવામાં આવે, જો એકાંતે એમ સ્વીકારવામાં આવે તો કોઈ દિવસ કામ ન થાય, થાય જ નહીં, વળી ન શકે ને. અંદર કેવી રીતે? બરાબર છે. કોઈ પણ કામ કરવામાં શક્તિની જરૂર પડે કે ન પડે? પોતાના સ્વરૂપને મુખ્ય કર્યા વિના પોતાનું અવલંબન આવે કેવી રીતે? એ તો વિકલ્પના કાળમાં વિકલ્પ આવે ત્યારે. નિર્વિકલ્પ અવસ્થામાં શું? મુમુક્ષુ પણ સમજે છે. બરાબર છે. મોમુક્ષુને પોતાના શ્રી ગુરુ પ્રત્યે બહુમાન ભક્તિ આવે એની કોઈ ના નથી. એ મોમુક્ષુ જ્ઞાની થવાનું કે નહીં? હે, એના જ્ઞાની ગુરુને ભજે છે, જ્ઞાની ગુરુના પરિણમનને અવલોકે છે અને એવો એ થાય છે. ક્યારે થાય છે? હે, જ્યારે એ થાય છે ત્યારે એનો ઉપયોગ ગુરુ પ્રત્યે રહે છે ખરો? નથી રહેતો, નથી રહેતો. સામે તીર્થંકર હોય, સાક્ષાત પરમાત્મા હોય તો પણ ઉપયોગ પલટો મારી જાય છે, અંતર્મુખ થઈને નિર્વિકલ્પ થઈ જાય છે. અને ત્યારે એ તીર્થંકર પરમાત્મા પણ એમ કહે છે કે આ જ મારો સાચો વિનય છે. સમયસારની અંદર આના ઉપર ત્રણ ગાથા લખી છે કુંજકુંજ આચાર્ય. તીર્થંકરની સ્તુતિ કોને કહેવી? પ્રશ્ન ઉઠાવ્યો છે. જે સાક્ષાત તીર્થંકર પરમાત્મા બિરાજમાન હોય તો એની સ્તુતિ કોને કહેવી? આ પ્રશ્ન ઉઠાવ્યો છે. કે જીતેન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને, આત્માને અધિક જાણે, આત્માને મુખ્ય જાણે અને ઇન્દ્રિયોથી વિમુખ થઈને અતિન્દ્રિય નિજ પરમાત્મામાં સન્મુખ થઈને જ્યારે સ્વરૂપનો સાક્ષાત્કાર કરે ત્યારે એને તીર્થંકર ભગવાનની સાચી ખરી સ્તુતિ કરી છે, એવો જવાબ આપ્યો છે. અધ્યાત્મ શાસ્ત્ર છે, અધ્યાત્મમાં તો અધ્યાત્મની રીતે ચાલે, ભક્તિ ભક્તિની રીતે ચાલે, અને અધ્યાત્મ અધ્યાત્મની રીતે ચાલે, એવી વાત છે. અહીંયા અધ્યાત્મનો વિષય ચાલે છે, અહીંયા ભક્તિનો વિષય નથી ચાલતો. બરાબર છે, ભલે ભક્તિ કળા પહેલા આવે, ભલે પહેલા ગુરુનું આલંબન લે, તો પણ અંદરમાં સમજે છે કે મારું કામ મારે કરવાનું છે. એ પાત્રતાના લક્ષણમાં લીધું છે કે મારું કામ મારે કરવાનું છે, અને મારું કામ મારે ગુરુની પાસે કરાવવાનું નથી. એ મુમુક્ષુની ભૂમિકામાં એમ થતું નથી. ભલે એમ ન થતું હોય તો અંદરમાં અભિપ્રાય તો કાર્ય પદ્ધતિ જે છે એ છે. એટલે ભક્તિ ભક્તિના સ્થાનમાં છે, પુરુષાર્થ પુરુષાર્થના સ્થાનમાં છે. કામ તો એક જ રીતે થાય છે, બે રીતે કામ થતું નથી. એક જ અભિપ્રાયનો ફેર નથી. એટલે એમ કહ્યું કે પહેલા બીજું આલંબન લઈને કરવું પડશે એવું નથી. એ વાતને આપણે ખોટી પાડવી કાંઈ? ગુરુ પાસે આવ્યો હું કરવા? બરાબર છે, પછી ભલે ગુરુનો ગમે એટલી મહિમા કરે પણ કલ્યાણ કરવાની વાત તો પેટમાં છે જ ને. મારે જ કરવું પડશે, મારું કામ બીજું કોઈ નહીં કરે, મારે જ કરવું પડશે. અમલીકરણ કોણ કરશે? ગુરુ આજ્ઞાનું અમલીકરણ કોણ કરશે? ગુરુ કરશે, પોતે કરશે. હા બરાબર, એટલા માટે આવ્યો કે હું સ્વચ્છંદે કરવા માંગતો નથી. સાચી રીતે એમની પાસે છે, એ કહે તેમ મારે કરવું છે, પણ કરવું છે મારે, અને આજ્ઞામાં રહીને કરવું છે, બીજી રીતે કરવું છે એમ વાત નથી. તું પોતે જ છો, જ્યારે કર ત્યારે તારાથી જ કરવાનું છે. જ્ઞાન લક્ષણને મુખ્ય તારે પોતે જ કરવાનો છે. કોનો આધાર લેવાનો છે? તારા જ જ્ઞાનનો આધાર તારે લેવાનો છે. મુખ્ય કરવો, આધાર લેવો, અવલંબન લેવો, એ સ્વરૂપને ઓળખવા માટે જ્ઞાનનો આધાર લેવો પડશે. જ્ઞાન અહીંયા જે જ્ઞાન છે એ જ્ઞાન સામાન્ય જ્ઞાન છે, એટલે ઇન્દ્રિય જ્ઞાન છે એનું શું કરવું એ પ્રશ્ન અહીંયા પૂરો થઈ જાય છે, સમાપ્ત થઈ જાય છે. જે પ્રશ્ન હતો કે મને મારી પાસે તો પાંચ ઇન્દ્રિય ને છઠ્ઠું મન આટલું સાધન છે, હું શું કરું? તો કે તારી પાસે જે જ્ઞાન સાધન છે એનાથી તું અજાણ્યો છે. પાંચ ઇન્દ્રિયને છઠ્ઠા મન દ્વારા પ્રવર્તતું જ્ઞાન એ બાહ્ય જ્ઞાન છે, અને એ જ્ઞાન વિશેષ છે. ત્યાં ને ત્યાં જ્ઞાન સામાન્ય છે. જ્યાં જ્ઞાન વિશેષ છે ત્યાં જ જ્ઞાન સામાન્ય છે. અરીસામાં જ્યાં પ્રતિબિંબ પડે છે ત્યાં પ્રતિબિંબ વગરની નિર્મળ અવસ્થા છે જ. સ્ફટિકમાં જ્યાં જાય પડે છે ત્યાં નિર્મળતા ત્યાં છે જ, નિર્મળતા વગર જાય પડે એમ. જ્ઞાન અરીસો છે, જ્ઞાન દર્પણ છે, એમાં જે પ્રતિબિંબો પડે છે, સામે પદાર્થો છે એના ફોટા પડે છે, ત્યાં પણ જ્ઞાનની નિર્મળતા છે માટે પડે છે. અહીંયા અંતરદ્રષ્ટિ કરીને જોવાનું છે કે તું પ્રતિબિંબને, બિંબને તો ન જો, બિંબને જોવાનું ગૌણ કર, એટલે સામો પદાર્થ, બિંબનું જે પ્રતિબિંબ પડે છે એને જોવાનું ગૌણ કર, અને ત્યાં જે જ્ઞાનની નિર્મળતા છે એ જ્ઞાનને તું જો. કઈ રીતે? કે જે જ્ઞાનથી તું પ્રતિબિંબને જો, બિંબને જોવે છો, જે જ્ઞાનથી તું બિંબને જોવે છો, એવું જે જ્ઞાન વિશેષ, એ જ જ્ઞાન વિશેષને તું તારી નિર્મળતા જોવામાં લગાડ, તારા જ્ઞાન સામાન્યને જોવામાં લગાડ, તો તારી જ્ઞાનની દિશા પલટશે. જ્ઞાનની દિશા પલટતા મારી પાસે માત્ર ઇન્દ્રિય જ્ઞાન છે એ સમસ્યા, એ પ્રોબ્લેમ નહીં રહે, એમ કહેવાય છે. એ જ્ઞાન લક્ષણ છે કે જે જ્ઞાન લક્ષણ સ્વસંવેદન સ્વરૂપ છે. એ જ્ઞાન લક્ષણ કેવું છે? જે સામાન્ય જ્ઞાન છે એમાં જ્ઞાનને, જ્ઞાનનું જ્ઞાન વેદન રહેલું છે એને સ્વસંવેદન કહે છે, અને આત્મા સ્વસંવેદન સ્વભાવી છે. કેવો છે આત્મા? સ્વસંવેદન સ્વભાવી છે. એ સ્વસંવેદન બધા જીવોને, આબાળ ગોપાળ બધા જીવોને પ્રગટ છે, અનુભવ ગોચર છે, અને તેથી તે સમજી શકાય એવું સાકાર છે. પણ એ અંદરમાં જ્ઞાનની જ્યોતિ ચાલુ હોવા છતાં, સ્વસંવેદનરૂપ જ્ઞાનની જ્યોતિ અંદરમાં ચાલુ હોવા છતાં, બિંબ પ્રતિબિંબમાં જીવ એટલો આકર્ષિત થઈને ખેંચાયેલો છે કે અંદરમાં જે જ્ઞાનની જ્યોતિ છે એનું ઉલ્લંઘન કરીને, ઓળંગી જઈને, એનું વિસ્મરણ કરીને, એને ગૌણ કરીને, એની બાદબાકી કરીને દુઃખી થઈ રહ્યો છે. શું થઈ રહ્યો છે? દુઃખી થઈ રહ્યો છે. કેમ કે પરિણામો બહાર જાય છે. જેટલા પરિણામો બહાર ખેંચાય છે એટલી આકુલતા થાય છે. કેવું બને છે? ઘરે કોઈ લગ્ન પ્રસંગ હોય છે, આપણે ત્યાં શુભ પ્રસંગ ગણવામાં આવે છે લૌકિક દ્રષ્ટિએ, અને ખૂબ હોશથી ખર્ચ કરે છે. જે પૈસાનો ખર્ચ કરે છે એ પૈસા કમાવા માટે ઘણી મહેનત, મજૂરી, પરિશ્રમ, સાચું ખોટું અનેક પ્રકારની ગડબડ કરીને મહામહેનતે કમાયેલો માણસ છે, એ હોંશથી ત્યાં પૈસા પાણીની જેમ ખર્ચી નાખે. એમ પણ કહે છે કે અમારે ત્યાં ખુશીનો, આનંદનો પ્રસંગ આવ્યો છે અને આનંદ ખાતર અમે આ બધું કરીએ છીએ. પ્રસંગ પૂરો થાય ત્યારે શું અનુભવ કરે છે? હાશ, બધા કામ પૂરા થઈ ગયા, હાશ ક્યાંથી આવી? થાકી જાય છે. બે દિવસ, ચાર દિવસ, એક દિવસ કે પાંચ દિવસ જે પ્રસંગ ચાલે માણસ થાકી જાય છે. એ શું બતાવે છે? કે જેટલા સુખને, શાંતિને, આનંદને નામે પણ પરિણામ જેટલા બહાર ગયા એમાં આકુલતા જ હતી. એ આકુલતા એ દુઃખનું સ્વરૂપ છે, અને એ આકુલતાથી થાક્યો છે. આકુલતાથી થાકે છે. એવી રીતે દરેક કાર્યમાં થાકે છે, દરેક કાર્યમાં થાકે છે. કેમ કે એ જીવનું, જીવના સ્વભાવથી વિરુદ્ધ પરિણમ્યું છે. અગેન્સ્ટ નેચર જેને કહેવામાં આવે, જેમ શરીર છે, શ્વાસોશ્વાસ લેવું એ નેચરલ પોઝિશન છે, એમાં કોઈ થાકે નહીં. પણ ઉઠબેસ કરે તો થાકી જાય. સૂતા સૂતા થાકી જાય, બેઠા બેઠા થાકી જાય, ચાલતા ચાલતા થાકી જાય, કોઈ પરિસ્થિતિમાં રહી જ ન શકે, કેમ કે નેચરલ પોઝિશન નથી. શ્વાસોશ્વાસ કે ન લે તો થાકી જાય, લે તો થાકી જાય નહીં, ચાલુ રહીએ તો થાકી જાય નહીં, ન ચાલે તો થાકી જાય, કેમ કે એ જીવનું નેચર છે, શરીરનો નેચર એ છે. એમ જીવનો જે સ્વભાવ છે એ સ્વભાવમાં જીવ ન થાકે, સહજ આનંદ ઉત્પન્ન થાય એમાં થાકે નહીં, કૃત્રિમ આનંદ લેવા જાય તો થાકી જાય. એ બતાવે છે કે આનંદ નથી પણ ત્યાં દુઃખ છે, ત્યાં આતુરતા છે, માટે જીવ થાકી જાય છે એમ બને છે. એટલે એમ કે છે અહીંયા કે જે આત્મ સાક્ષાત્કારમાં આનંદ સુખ શાંતિ ઉત્પન્ન થાય છે એ લેવા માટે, એ પ્રાપ્ત કરવા માટે જ્ઞાન લક્ષણથી આત્માને પહેલા ઓળખવો પડે છે. સાક્ષાત્કાર વખતે એકાગ્રતારૂપ ધ્યાન હોય છે, ધ્યાનસ્થ અવસ્થામાં આત્મ સાક્ષાત્કાર થાય છે. એ એકાગ્રતા ઉત્પન્ન થવા અર્થે ઓળખાણ હોવી જરૂરી છે, ઓળખાણ વિના એકાગ્ર નથી થઈ શકતા, કેમ કે ઓળખાણમાં આત્માની જે શક્તિઓ છે એ શક્તિઓનો વિશ્વાસ ઉત્પન્ન થાય છે, ઓળખાણથી વિશ્વાસ ઉત્પન્ન થાય છે, પછી એમાં એકાગ્ર થઈ શકે છે. નહીંતર એકાગ્ર કોનામાં થાય, જૈણો અંધારામાં કેવી રીતે આત્માને કેવી રીતે એકાગ્ર, આત્મામાં એકાગ્ર કેવી રીતે થાય ખબર જ નથી કે આત્મા કેવો છે. એટલે અહીંયા ઓળખાણ કરવા માટે જ્ઞાન લક્ષણથી ઓળખાણ કરાવે છે. જ્ઞાન લક્ષણને મુખ્ય તારે પોતાને જ કરવાનું છે, તેને મુખ્ય કરીને તારા નાયકને એટલે જાણનાર એવા આત્મા સ્વરૂપને તું ઓળખી લે. શું આવી વાત? તું ઓળખી લે. અન્ય આલંબનને મુખ્ય શું કામ કરે છે? જો અહીંયા પ્રશ્ન ઉઠાવ્યો, બીજા આલંબનને મુખ્ય શું કરવા કરે છે? એને ચર્ચા કરીને ત્યાં ગુરુ એટલે અન્ય વ્યક્તિ લઈને ચર્ચા કરી, તે ભૂલ કરી કે ન કરી? ગુરુને તો કયા સ્વરૂપે જોયું કે છે, ગુરુને એના આત્મિક પરિણામથી આત્મ સ્વરૂપે જોયો કે કોઈ સંસારી જીવ છે એમ જોયો? તો પછી શું કરવા? ચર્ચા કરવી જોઈએ તો પછી ચર્ચાની જરૂર શું? એ ચર્ચા અસ્થાને છે. શું? કેમ કે ત્યાંથી સ્વભાવને ઓળખવાનું એક પગરણ શરૂ થયું, પહેલું પગરણ ત્યાંથી શરૂ થાય છે અને એટલે એને ઉપકાર બુદ્ધિ આવે છે. પણ એમાં બે વચ્ચેનો ભેદ છૂટી જાય ત્યારે એને ગુરુને ગુરુ તરીકે સ્વીકારે, ત્યારે અભેદ બુદ્ધિ આવે ત્યારે. પછી ચર્ચા શેની કરવાની રહી? અભેદ બુદ્ધિ હોય તો ચર્ચા શેને કરવાની રહી છે? અહીંયા ભૂલ થાય છે, ભૂલ અહીંયા થાય છે. કલ્યાણનો મોટો નિશ્ચય છે. શું કીધું? સિદ્ધાંત મૂક્યો છે. સત્પુરુષ પ્રત્યે અભિન્ન ભાવ એ કલ્યાણનો મોટો નિશ્ચય છે. કેવા શબ્દો છે એને, કેવો ટોન છે એની અંદર, અંડરટોન કેટલો ફાઇન છે. કલ્યાણનો મોટો નિશ્ચય છે, એનું કલ્યાણ ત્યાં નિશ્ચિત થઈ ગયું એમ કે છે. નિશ્ચય છે એનો અર્થ શું છે? કે એનું કલ્યાણ ત્યાં નિશ્ચિત થઈ ગયું. પછી ચર્ચા છે ને? બરાબર છે, પણ ચર્ચા કરનાર શું કરવા એ ચર્ચા કરી? અભિનભાવને ભૂલી જવાની વાત કેમ આવી? પરમાત્મામાં, સંતમાં અને આત્મામાં કાંઈ ભેદ નથી. એ જ્યારે પરિણમન આવે છે, એ જ્યારે એવું પરિણમન આવે છે, પછી આવી ચર્ચાનો કોઈ અવકાશ નથી રહેતો. જ્યાં સુધી આવી ચર્ચાનો અવકાશ છે ત્યાં સુધી ગડબડ છે બધી. એટલે અહીંયા એ ચર્ચા જ નથી, અન્ય આલંબન અહીંયા એ વિષય જ નથી. અન્ય આલંબનને મુખ્ય શું કામ કરે છે, તે આલંબન ક્યાં જાણે છે, આમાં શું છે? મુખ્યપણે તો માણસ શાસ્ત્ર લઈ લે છે. શાસ્ત્ર છે એ જ્ઞાનનું સાધન છે. વ્યવહારે એને જ્ઞાન પણ કહેવામાં આવે છે, શાસ્ત્રને પણ જ્ઞાન કહેવામાં આવે છે. પણ શાસ્ત્ર કંઈ જાણતું નથી, સમયસરમાં ગાથાઓ નથી, એ શાસ્ત્ર કંઈ જાણતું નથી. શાસ્ત્ર એ શાસ્ત્ર નથી જ્ઞાન, શાસ્ત્ર કંઈ જાણતું નથી, શાસ્ત્ર કંઈ જાણે નહીં. એટલે એમ કહે છે અન્ય આલંબનને મુખ્ય શું કામ કરે છે, તે આલંબન ક્યાં જાણે છે. જાણનારો તો તું છો, જે અંદર જાણનાર પદાર્થ છો, જ્ઞાન શક્તિ જેનામાં રહેલી છે એ તો તું છો. તેથી તેની મહત્તા કરીને, કેમ કે મુખ્ય કરે તો એકાગ્ર થાય, એટલે તેની મહત્તા કરીને અથવા એની મહત્તા આવે, ઓળખાણ થઈને એની મહત્તા આવે. કોઈ વાત સમજાવશે અત્યારે વિષયાંતર થશે, ટાઈમ પણ થોડો છે. લઈશું કોઈ વાર આપણે, જરા ગુડ વાત છે. જાણનારો તું છો, આલંબન વચ્ચે આવે છે. એટલે અહીંયા તો શું કહ્યું, મન સાધન છે, ઇન્દ્રિય સાધન છે, આંખથી શાસ્ત્રો વાંચું છું, કાનથી હું આ પ્રવચન સાંભળું છું, આમ લે છે શું? એટલે આંખ ન જાય ચાલી જાય તો સારું, કાને બહેરાશ ન આવે તો સારું, શું? મન છે એ મારું બરાબર કામ કરે તો સારું, શું? એ બધા મન એ આલંબન લે છે જીવ તો નજીકથી. તો આલંબન વચ્ચે આવે છે, પણ તે મન કે આંખ ક્યાં જાણે છે? આંખ જાણતી નથી, આત્મા જાણે છે. આંખ જાણતી નથી પણ આત્મા જાણે છે. તેથી તેની મહત્તા કરીને આલંબનને શા માટે મુખ્ય કરે છે? જ્યારે આંખ જાણતી નથી તો આંખની મહત્તા શું કરવા કરશ? કાનના કોડિયા કાંઈ સાંભળતા નથી, પછી એની મહત્તા શું કરાવે? જાણનારો અંદર કોઈ દેવ બિરાજે છે, એ બીજો જ છે અંદર. કોઈ જાણનારો અંદર છે તો એક ચૈતન્ય દેવ છે, એની મહત્તા કરે, એને ઓળખીને એની મહત્તા કર. અને બહાર જાય છે, મહત્તા કરીને આલંબનને તું મુખ્ય કરે છો અને તારા પરિણામ બહાર જાય છે. પછી શું થશે? એની મહત્તા કરી તે તો એ શરીરના અવયવો છે, ઇન્દ્રિયો તો. પછી એને જાળવવી, એને સંભાળવી, એના માટે બધું કરવું, પછી એ મોટી વણજાર ઊભી થઈ જશે આખે. માટે તું તારા તરફ વળી જા, અંતર્મુખ વળી જા, અને તારા દ્રવ્યને એટલે તારા સ્વરૂપને શોધી લે, ઓળખી લે. જે પોતાને ગોતવાનો છે તે પોતે હાજર જ છે. જેને ગોતવાનો છે, અથવા પોતાના મૂળ સ્વરૂપથી, પરમાત્મા સ્વરૂપથી પોતે અજાણ્યો છે, એ પોતે તો હાજર જ છે, કેમ કે એનો તો નાશ થતો નથી, એ તો વિદ્યમાન છે. સ્મરણ કરવાથી તે હાજર થાય એવું પણ નથી, સદાકાળ હાજરા હજુર જ છે. નિજ પરમાત્મા તો સદાકાળ હાજરા હજુર જ છે, પોતે હાજર જ છે અને પોતાને જ ગોતવાનો છે. પોતાને ખબર નથી, અજાયનો છે, પોતાના મૂળ સ્વરૂપથી પોતે કેવો છે એ વાત ઓળખવામાં સમજી લેવાની છે. એમાં આલંબન ક્યાં તને રોકે છે, એટલે મન ઇન્દ્રિય તને ક્યાં રોકે છે, ત્યારે તો જ્ઞાન સામાન્ય લક્ષણના આધારે એને ઓળખવાનો છે. એમાં મન ઇન્દ્રિય તને આડા આવતા નથી. હા, જીવને એમ આત્માને ઓળખવા જતા આડું કાંઈ આવે છે તો પોતાના વિપરીત પૂર્વગ્રહો આડા આવે છે. પૂર્વે વિપરીત ગ્રહણ કરી રાખેલું છે, વિપરીત સમજણ કરી રાખેલી છે, એ બધું આડું આવે છે. એને દૂર કરવા જોઈએ, અને એને દૂર કરવા માટે આ સત્સંગાદી સાધન બહાર ના લીધા. બાકી કામ તો અંદર કરવાનું છે. વર્તમાન પરિસ્થિતિમાં જીવના પરિણામને આપણે ભૂમિનું સ્થાન આપીએ. ખેતર, ખેતર છે ને, ખેતરમાં આપણે મૂળ ઉદ્દેશ તો અનાજ વાવીને, અનાજ લણીને એ અનાજનો ઉપભોગ કરવો, અનાજ પ્રાપ્ત કરવું, એ કરવાનું છે. પણ એ ભૂમિ સાફ નથી, ભૂમિ સાફ નથી, એની અંદર બધું ગમે તે ઉગી નીકળ્યું છે, એટલે ઝાડા ઝાખરા છે એની વચ્ચે કાંઈ અનાજ ઉગે નહીં. એટલે કામ બે કરવા પડે છે. પહેલાં તો એ ભૂમિને તૈયાર કરવી, એટલે બધી વિપરીતતા છોડવી, ગંદકી. આમ જીવના ભૂમિમાં શું છે કે જે પરિણામો ગંદા પરિણામ છે એને છોડવા પડે છે. એને એને એ ગંદા પરિણામ જે અભિપ્રાયથી થાય છે, જે મિસકોન્સેપ્ટથી થાય છે, એને છોડવા પડે છે. એટલે એ કામ પહેલું એક કરવું પડે છે, બે જાતના કામ. પછી બીજ વાવવું છે અને પછી એ બીજને ઉગાડવું છે, એને પોષણ આપવું છે, એટલે ફાલે ફૂલે છે. આમ બે ટાઈપના કામ છે. તો પહેલું કામ છે એ સાફસૂફીનું છે, અને એ સત્સંગે સમજવા મળે છે કે પોતે ક્યાં ભૂલ કરે છે, કેવી રીતે ભૂલ કરે છે, શું પોતાની પોતાના પૂર્વગ્રહો શું છે, ઉલટું શું સમજ્યો છે, વિપરીતતા મારામાં કેટલી છે. જ્યાં સુધી વિપર્યાસ હોય ત્યાં સુધી આ જે બીજ રોપવું છે એ બીજ રોપાશે. એટલે એ વાત સ્પષ્ટ છે. એના માટે સત્સંગ સ્વાધ્યાયમાં જેટલી સમજણ પોતાની કરી લેવી હોય કે મારામાં શું શું ગડબડ છે, આના માટે છે. પરલક્ષ કરવા માટે સત્સંગ નથી, પરલક્ષ કરવા માટે સત્સંગ નથી. મારામાં શું ગડબડ છે અને એ હું કેવી રીતે દૂર કરું, એટલા માટે જ એ વાત છે. પછી પુરુષાર્થ તો અંદરમાં પોતાને કરવાનો છે, એકલે હાથે. એટલે એમ કે છે કે કોઈ તને ઇન્દ્રિય મનનું આલંબન રોકતું નથી, પણ તારા તને રોકનાર જે છે એ તારા જ પૂર્વગ્રહો છે, તારા જ મિથ્યા અભિપ્રાયો છે, તારી જ ગેરસમજણ છે, વિપરીત સમજણ છે, એ તને રોકે છે. તું પોતે રોકાયેલો છો, બહારમાં રોકાયેલો છો. કેવી કેવી રીતે રોકાયેલો છો ત્યારે એ રોકાણના ચાર કારણો જ્ઞાનીઓએ બતાવ્યા. એક સમાજ પ્રતિબંધ, એક કુટુંબ પ્રતિબંધ, એક શરીર પ્રતિબંધ અને એક સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ. સમાજ પ્રતિબંધની અંદર સમાજની ટીકા ટિપ્પણી આડી આવે છે. સમાજ આમ ટીકા ટિપ્પણી કરે છે, સમાજ આમ કરશે, અહીંયા જશું તો આમ કરશે, ને તમે ત્યાં ગયા, એ આપણો સંપ્રદાય નથી, આપણો ધર્મ નથી, આપણું ફલાણું નથી, એમ કરે. પછી કુટુંબની અંદર પણ કુટુંબના કાર્યોની અંદર થોડાક ક્ષતિ પહોંચે, કેમ કે પાછો આ જુદો ટાઈમને શું આ બાજુ ફેરફાર થવા માંડ્યો કાર્યક્રમની અંદર, એટલે કુટુંબની અંદર જે જોડાયેલા છે એની સાથે સંભવ છે. અને પછી શરીરની અનુકૂળતા પ્રતિકૂળતા એમાં પણ જીવ રોકાય છે, કુટુંબમાં રોકાય છે, સમાજમાં રોકાય છે અને પોતાની વિપરીત સમજણમાં રોકાય છે. એમ તું પોતે રોકાયેલો છું એ બધાથી છૂટો પડીને અંદર જા, એમ કે છે. બધાથી છૂટો પડીને અંદર જા, એટલે એ કેવી રીતે છોડવા એ બધું સમજવા માટે વિસ્તારથી નિયમિત રીતે સત્સંગ સ્વાધ્યાયમાં એ વાત સમજવા મળે છે. અને એ રીતે પોતે છોડીને પ્રયત્ન કરીને છૂટો પડે તો અંદર જાય, ને છૂટો ન પડે તો અંદર ન જાય. હે